સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 29/3/2015.
વચનામૃત ગઢડા અંત્ય 39. વૈશલ્યકરણી ઔષધિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1886 અષાઢવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી જે ભગવાનની માયા તે કઈ છે, તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે માયાને ટાળવી અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય, અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો, અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માંગ્યું છે જે અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો, અને એ સાધુને વિશે હેત ને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું ને એમ માંગવું અને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્માનું બળ, એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો, અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહમ મમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાના દેહથી પૃથક આત્મા જાણવો, અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે, અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે, કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે, અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ. તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અને એમ કહેવાય છે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે, અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપી માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે એ કેમ મરશે? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું, અને ભગવાનનું મહાત્મ્ય કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે, અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી. તે કયું છે જે
દ્વિપતય એવ તેન યયુરંત મનંતતયા ત્વમપિ યદંત રાંડ નિચયા નનુ સાવરણાઃ.
અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ હોય તથા સાત દ્વીપ, સાત સમુદ્ર, મેરુ, લોકાલોક આદિ પર્વત તેણે યુક્ત પૃથ્વીની રચના હોય તથા 14 લોકની રચના હોય તથા અષ્ટ આવરણની રચના હોય ઇત્યાદિક સામગ્રીએ સહિત જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે. અને જેમ આ પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા તે તો ગણાય એવા હોય તો પણ તેની કેટલી મોટપ જાણવામાં આવે છે. અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી. માટે ભગવાનની તો બહુ જ મોટપ છે, અને તે બ્રહ્માંડને વિશે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે? કાંઈ નથી, અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડને વિશે પંચવિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે. તે સુખ કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે, અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે તથા પૃથક પૃથક છે, અને જે ભગવાન છે તે તો સર્વે સુખ માત્રના રાશિ છે, ને એ ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાના વિશે જે સુખ છે તે તો મહામોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે. તેમ ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખ્યો થઈ જાય છે. અને વળી એ ભગવાનના ચરણ કમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે, ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ને તેમાં કેવું ડાપણ કર્યું છે જે જુઓ ને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે, અને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાયો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય, ઇત્યાદિ અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે ને એક ભગવાનમાં જે પ્રીતિ થાય છે, અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાઈ ગયો હોય તો પણ તેમાં બંધાઈ રહે નહીં, તેને તોડીને નીકળીને જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય અને તે ન બંધાય એમાં તે શું કહેવું. માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો, જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાજ થાય, ને તે દાજ થતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે, ને વળી ભાઈને મારી નાખે, ને વળી બાયડીને લઈ જાય, ને વળી માને લઈને મુસલમાનને આપે, ને વળી ગામ ગરાસ છૂટી લે, એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને મનમાં બહુ દાજ થાય, ને જાગ્રત સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય, અને એને ગમે તેવો આપતકાળ પડે તો તેને વિશે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવડાવી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વ એની મેળે દેહથી બહાર નીકળી ગયા, તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષય ભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય કહેતા, વિષય ભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે, અને સત્સંગી પણ એને જ કહીએ, કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગ રગમાં પ્રવર્તી જાય, અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તો કાન થકી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય, ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગ રગમાં પ્રવર્તે નહીં, અને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગ રગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહીં, ને માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઉતરે ને રગ રગમાં વ્યાપી જાય. અને વળી જે ભગવાન છે તે જીવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી, ને જો એ ભગવાન જેવા જ થાય તો ભગવાન ઘણાક થાય ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે હું જગતની ઉત્પત્તિ કરીશ તો બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ ને બીજો કહેશે હું નહીં કરું, ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ, ને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓ ને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી. માટે સર્વક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે, તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે, પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડી જ છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય, પણ બીજાને સમજાય નહીં. અને આટલી વાત સમજીને જેણે દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખો, તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય. અને આ વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિને કલ્પનાએ નથી કરતા, તથા સિદ્ધાય જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચ વિષયનો ભારે યોગ છે, તથા સુરત અમદાવાદ વડોદરે વર્તાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે, ને તે માને છે, તથા વાજતે ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે, તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે, તથા ભારે વસ્ત્ર વાહનાદિકનો યોગ થાય છે એ સર્વે છે. તથાપિ પોતાના આત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ, તથા ભગવાનના મહાત્મા સામી દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે તે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. ને પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારું એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત એવો કોઈક યોગ થઈ જાય તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજી મહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારું પોતાનું વર્તન લઈને વાર્તા કરી, અને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા અંત્યનું 39મું જે તે થયું. એવી રીતે આજે સર્વે શ્રીજી મહારાજના વચનામૃત તે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા શુકમુનિ એ ચાર સાધુઓએ ભેળા થઈને જેમ સાંભળ્યું છે ને જેમ પોતાની બુદ્ધિ છે તે પ્રમાણે લખ્યા છે. અને શ્રીજી મહારાજ જે તે દિવસ દિવસ પ્રત્યે આવી આવી રીતની અનેક પ્રકારની વાર્તાને કરતા થકા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા શ્રી ગઢડાને વિશે વિરાજતા હવા.
સ્વામીની વાતું પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 326 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અભયસિંહભાઈ આગળ વાત કરી જે ઘડી ભજન કરવું, ઘડી કીર્તન ગૌરવા, ઘડી કથા સાંભળવી ને ઘડી ધ્યાન કરવું, એમને એમ કર્યા કરવું, પણ ભગવાનની વિસ્મૃતિ થવા દેવી નહીં. ધરમપુર વાળા કુશળ કુંવરભાઈ 8 દિવસે રાજમાં આવતા તો પણ વ્યવહાર ચાલ્યો જતો, માટે એમ કરવું. કાંજે ભગવાન જેવો હો તો બીજા કોઈમાં માલ જ નથી. તમારે એમ સંકલ્પ થતો નથી જે ઊંટ ભરીને 2 મણ ફોતરા લઈ જઈએ, પણ સોનું હોય તો ભરી જાઓ ખરા, પણ માલ તો ભગવાનમાં જ છે. એમ સમજાણું હોય તો ભગવાન કેમ વિસરે. વાત 327 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સંવત 1918 ના શ્રાવણવદી 14 ને દિવસે સ્વામીએ વાત કરી જે સોઢીના કોળીને સુખપુરમાં રાખ્યા હતા પણ ગોઠ્યું નહીં, ને ભાલના કાગડા સાબરમતી ઉતરીને જાય નહીં, તેમ જ્યાં જ્યાં જીવ રહ્યા ત્યાં ત્યાં બંધાઈ ગયા. ગુજરાતમાં રહેલા હોય તેને અહીં ન ગોઠે. ગંગાદત્ત ગુજરાતમાંથી મહારાજનો સમાગમ કરવા ગઢડે આવ્યા, ને જાજા દિવસ રોકાવું હતું પણ આંબલી લાવે તે થઈ રહી, એટલે મહારાજને કહે હવે જાશું. ત્યારે મહારાજે પૂછ્યું જે જાજુ રોકાવું હતું ને કેમ ઉતાવળા થયા, ત્યારે ભેળો તેમનો નાનો છોકરો હરિકૃષ્ણ હતો, તે બોલ્યો, જે આંબલી થઈ રહી શું જાજુ રોકાય? ત્યારે મહારાજ કહે, અહીં આંબલી ઘણી છે, તમારે જોશે એટલી આપશું. બ્રહ્મચારી પાસે મહારાજે આંબલી મંગાવીને દેખાડી, તોય કહે હવે તો જાશું. પછી ગયા. તે મહિનાને ગુજરાતમાં ન ગોઠે કેમ, જે ઝાડ બહુ તે દ્રષ્ટિ જાજી જાય નહીં ને ખટાશ ભાવે નહીં, એમ જીવને એવા બંધન થઈ જાય છે. વાત 328. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ભગવાનનો આનંદ તો કોઈને નથી, ધન સ્ત્રીને ખાવું તેમાં જ આનંદ માને છે. વાત 329. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ભક્તિ અથવા જ્ઞાનના અલંબને કરીને પણ સ્ત્રી દ્રવ્યને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવર્તે છે, એ જ દેવની માયાનો મોહ થયો છે. વાત 330. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સ્ત્રીનું બંધન દ્રવ્ય કરતા અધિક કહ્યું, પણ વિપરીત જ્ઞાનને સાચું કરી બેઠા છે. આ લોકની ઘટમાળ ચાલી જાય છે, તેમાં આગે
આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા.
એક બાવો ગિરનારને દંડવત કરીને પરિક્રમા કરતો હતો. તેને વિશુદ્ધાત્માનંદ સ્વામીએ પૂછ્યું, બાવાજી શું કરો છો? તો કહે, આમાં મોટા મોટા સિદ્ધ રહ્યા છે, તેમને દંડવત કરીને પરિક્રમા કરું છું. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે, એ અમને એક દંડવત કર તો તારું કલ્યાણ કરીએ. ત્યારે તે કહે, જે સામા ઉભા રહો તો કરું. સાધુ કહે, અહીં આવીને કર તો તેણે તેમ ન કર્યું, એમ હઠે કરીને જીવ કરે પણ આજ્ઞાએ કરીને ન કરે. વિઠુબાની બુદ્ધિ ને ગગા ઓઝાની બુદ્ધિ, એનું ફળ તો ધન સ્ત્રી માન ને રૂપિયા મળે એ જ છે. વાત 331. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સંવંત 1918 ના શ્રાવણવદી અમાસને દિવસે સ્વામીએ વાત કરી, જે પેટમાં ગાંઠ થઈ હોય ત્યારે તેને ડામ દેવો પડે. તે ડામ કઈ સારા નહીં લાગતા હોય, તેમ પંચ વિષયની 5 ભૂમિકા છે, તેને ફેરવવી તે બ્રહ્માંડ ફેરવ્યા જેવું છે, ને 3 અવસ્થા પરવર્તવું તે પણ બ્રહ્માંડ ફેરવ્યા જેવું છે. વાત 332. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ તો અધર્યા વ્યવહાર છે, તેમાં જીવ બંધાઈ ગયો છે. વાત 333. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, પણ દેહ તો મોટો શત્રુ છે, માટે સેવા ભક્તિ કરીને દેહને કારસો લગાડો. એક કાઠીએ તેના 2 દીકરાને કહ્યું, જે બાપ થઈને આવજો પણ દીકરા થાશો નહીં. પછી એક જણે તો ડાયરામાં જઈને હોકા ભરી દેવા માંડ્યા, ને જે કામ ચીંધે તે તરત કરે, એટલે તેને સૌ બોલાવે, જે આપલા હોકો લાવજે, પાણી લાવજે, ને બીજો તો ડાયરામાં પગ ઉપર પગ ચડાવીને બેસે કા ઢીચણે ફાળિયું બાંધીને બેસે. ત્યારે ગરડેરા કહે, જે જુઓ મારો દીકરો કેવો બેઠો છે. ત્યારે બીજો કહે, જે માગરનો પગ ઉપર પગ ચડાવીને બેઠો છે. ક્યારેક ગધનો પણ કહી લે, તેમાં શું કહ્યું, જે ગધનો કહેવાનો ને બીજો સેવાએ કરીને આપલો કહેવાનો. વાત 334. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, વાતે કરીને કામી થાય અને વાતે કરીને નિષ્કામી થાય. જે કાંઈ રૂડા ગુણ આવ્યા હશે તે સાધુમાંથી આવ્યા હશે. આ તો જેને જેને ખોટ હશે તેને નડવાની છે, કેમ જે જેને ઘરે મરે તેને ઘેર કાણ મંડાય. પ્રભુ ભજવા આવ્યા છીએ પણ સંગ વિના ન ભજાય, માટે સૌ નોરમાં ચાલજો. નિકર આગળ સ્વામિનારાયણ આકરા છે, તે રાય રાયના લેખા લેશે, તો હા કછુ રાજ પોપા બાયકા નાહી હે. માટે અક્ષરધામમાં જવું હોય તો વિચારજો. મહારાજે ગઢડાની મહંતા એ નિષ્કુળાનંદ સ્વામીને આપીએ એમ સભામાં વાત કરી, એટલે નિષ્કુળાનંદ સ્વામી રાતમાં ઉઠીને ગઢાળીએ વયા ગયા. સવારે મહારાજે બોલાવ્યા ત્યારે ગોત્યા પણ જડ્યા નહીં. પછી પાછા આવ્યા ત્યારે મહારાજ કહે આજ્ઞા વિના ગયા તે દેહ પડી ગયો હોત તો તેડવા કોણ આવત? ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું એ તો ખરું મહારાજ, પણ તમે મારે માથે સાલેમાળ મૂકો તે મારાથી કેમ ઉપડે? વાત 335. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આપણે હેતે પેટ તૂટીએ છીએ, પણ લોકને તો કેવળ સ્વાર્થની વાત છે. આપણો સંબંધી હોય ને મહેમાન થયો હોય ત્યારે જારનો રોટલો ને મીઠાનો કાંકરો મૂકો તો ખાતા ખાતા શું ગાળું દે, ને બહાર જઈને વાંકું બોલે. જે વાંસે છોકરા અકર્મી થયા તે આવ્યા ગયા ને સાચવતા નથી ને બાપની આબરૂ ખોવે છે. ત્યારે આંબા ભક્તે સાહેદીપુરી જે હા સ્વામી મારે એમ થયું હતું, મેં એક વાર મહેમાનને જારનો રોટલો આપ્યો હોય એટલે ગાળો દીધી, અખો જેવા તેવા લુગડા પહેરીને હવેલીએ દર્શન ગયો ત્યારે કોઈએ પેશવા દીધો નહીં, પછી વળતે દિવસે સારા લુગડા પહેરીને ગયો ને સાકરનો પડો નાળિયેર ને રૂપિયો ઠાકોરજી આગળ મૂક્યો એટલે સન્માન કર્યું ને પ્રસાદ તથા ઉપરણો આપ્યો એટલે અખો કહે એ જે એ બધું ઓલા રૂપિયા પાસે ધરો. હું તો કાલે આવ્યો હતો તે ધક્કો મારીને કાઢી મેલ્યો હતો, ને આજ તો ઓલા રૂપિયાને સન્માન છે, એમ સારા લુગડા પહેરીને આવે તેને સૌ આદર આપે, એ લોકની મોટાઈમાં લેવાણા કહેવાય. લુગડા સારા ન હોય પણ ભગવદી હોય તેને કોઈ બોલાવે નહીં, તે શું જે ભગવાનનો ખપ નથી પણ દ્રવ્ય સામી નજર છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 23. માન મોટપ. સુખપુરમાં શ્રીહરિએ રાવત ધાધલ નૃપને વાત કરતા કહ્યું, જે ભક્ત થયો તેને તો ભગવાનના વચનનું પાલન કરવાનું દ્રઢ માન હોય, બીજું માન હોય નહીં. જ્યાં સુધી ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી એ વચન પાલન કરે છે, વિષમ દેશકાળે પણ વચન બહાર પગ ભરતો નથી. જેમ પવનની દિશા અનુસાર ધજા વારંવાર વહેવાની દિશા બદલે છે, તેમ ભક્ત પણ પોતાનું ધાર્યું મૂકીને ભગવાનને સંત કહે તે દિશા પકડી રાખે તે સર્વે ભક્તોમાં શિરદાર છે, મોટો છે. ભુજમાં શ્રીહરિ કહે, મોટાને અમે સત્સંગ કરાવતા નથી કારણ કે તે આખા સત્સંગને ડૂબાડે, ધાર્યું તો ઈશ્વરનું થાય છે તો પણ અંતરમાં ડરતા રહીએ છીએ. કરંડિયામાં સર્પ નાખીને ગારુડી જો ગાફેલ રહે તો પ્રાણ ખૂએ, તેમ એવા અમલવાળા જે મોટા તે પણ અગ્નિ જેમ સ્પર્શ કરતા જ ગુણ જણાવે તેવા પરાક્રમવાળા હોય છે. મોટા મોટા ભૂપોએ સત્સંગ જાણ્યો નથી ત્યાં સુધી હરિભક્તને આનંદ છે. આ સભામાં સાચા હરિભક્તો વિના કોઈ નજરે આવતો નથી, પરંતુ એવા મોટા ભળે ત્યારે આવું રહેવું કઠણ છે. ઝીંઝાવદરમાં અલર્ક નૃપને શ્રીહરિએ વાત કરતા કહ્યું, માન બધા કામ બગાડી નાખે છે, સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે, અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠણ છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે, અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે, દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય. કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય, તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેવો જ જાણવો. મુક્ત મુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારેય માન આવતું નથી. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે, તેમાં તે તણાયા કરે છે ને અધર્મ વંશથી દુઃખી થાય છે. કરિયાણામાં આવેલા નાગર સેનાપતિને શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભગવાનના સંબંધ વિનાની મોટપ કાકતીર્થ જેવી છે. કાગડો પશુ પંખીમાં નીચ યોની કહેવાય છે, તે મડદાને ચૂંથે છે. નીચ હોય તે મડદામાં માલ માને છે. હંસ ઉત્તમ પંખી છે, તેનો આધાર દૂધ અને મોતી છે. કાગડાને તે દૂરથી પણ ગમે નહીં. ભગવાનના ભક્ત હંસ સમાન છે, તે તો ભગવાનના ચરિત્રરૂપી મોતીનો ચારો કરે છે અને અક્ષરધામને પામે છે. સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, ધન સ્ત્રીને ત્યાગે પણ માનરૂપી વિષ તેથી પણ ભારે છે. માનરૂપી વિષ જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. જે ગુણ છે તે જ સ્વયં મોટાઈ રૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય અને સંતને આધીન રહે ત્યાં સુધી ગુણ શોભે છે. મુક્ત મુનિને તવરા મેળામાં મોકલતી વખતે શ્રીહરિ કહે, માનથી જે ડરે છે તેને અમે પૂજાની મોટપ આપીએ છીએ. માનમાં દોષ દેખે તેને માન આવતું નથી. તમારા જીવમાં જો માનનો અંકુર દેખાય તો સંત હરિભક્તના ચરણની રજ પૂજા થઈ રહ્યા પછી માથે ચઢાવજો, તેના પ્રતાપે માન નહીં આવે. અલર્ક રાજાના ભવનમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સંત હરિભક્તમાં કોઈ જાતનો છક દેખાય તેટલો તેનો અમને ડર લાગે છે. ભક્તિ ધર્મ વગેરે ગુણનો છક છે તે વિઘ્નરૂપ છે, છક મોટાઈ રહેવા દેતો નથી. વસ્ત્ર વિનાનો માણસ સભામાં જેવો શોભે તેવો છકવાળો માણસ શોભે. જેટલો છક છે તેટલી તુચ્છતા ગણાય, જેટલી નમ્રતા છે તેટલી મોટાઈ ગણાય. નમ્રતા વિના મોટાઈ શોભે નહીં. વિદ્યાનું ફળ નમ્રતા છે. સારા વસ્ત્ર આભૂષણ પહેર્યા હોય તો પણ નમ્રતાથી શોભે છે. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ન હોય તો તે ગુણ ઝેરરૂપ છે. પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે પણ નમ્રતા ન આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં. સારા ભોજનમાં ઝેર પડે તો બધું ઝેર થાય, તેમ છક ઝેરરૂપ છે. કુંડળમાં મામૈયા પટગરના ભવનમાં રાજાઓ પ્રત્યે શ્રીહરિએ વાત કરતા કહ્યું, જેને સત્સંગનો દિવસે દિવસે અધિક રંગ ચઢાવવો હોય તેણે એવા સંત હરિજનનો સંગ કરવો જેનો રંગ અપમાનમાં પણ ઝાંખો થતો ન હોય. સાધુ હોય કે હરિભક્ત, બંનેમાં જેને માન હોય તેટલો કુસંગ છે ને તે ક્ષય રોગ સમાન છે. જે સંત હરિભક્તો નિર્માની થઈને સરળ વર્તે છે તેમનો શુદ્ધ સત્સંગ છે. જેનો જીવ જેવી રીતે વર્તતો હોય તે તેવું વચન ઉચ્ચારે છે. સંત હરિભક્તની મોટાઈ જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી. દાસભાવ ન હોય તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્યને વર્તમાન કહેતો હોય, અંતરની વાત જાણતો હોય, અનંત જીવોની નાડી તાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય તો પણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. ભગવાન બધા અપરાધને ક્ષમા કરે છે, પણ પોતાના દાસને જે પીડે છે તેને સહન કરતા નથી. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. તેના પ્રત્યેક ગુણરૂપે શ્રીહરિ રહ્યા છે. ભગવાન સમર્થ હોવા છતાં પોતે જ્યારે મનુષ્ય તન ધારે છે ત્યારે દાસની પેઠે વર્તે છે, ને ભક્ત કહે તેમ કરે છે, માન રાખતા નથી. ભગવાન સમુદ્ર સમાન બધા ગુણોના નિધાન છે. સંત હરિભક્તો સરોવર સમાન છે, તેમાં થોડા ગુણો ટકે છે. સરોવર પુરાઈ જાય તો જળ ટકે નહીં, તેમ માનરૂપી કાદવ ભરાતા શુભગુણ ટકતા નથી. સંત હરિભક્તનું કોઈ ઘસાતું બોલે ને તેની અદબ ન રાખે તો તેને બ્રહ્મવેત્તા સંતની હત્યા જેટલું પાપ લાગે છે. સંત હરિભક્તોના દ્રોહ સમાન કોઈ પાપ નથી, અને તે પાપનું પ્રાયશ્ચિત્ત નથી. માટે સંત હરિભક્તોના ગુણ ઉચ્ચારવા, દોષ બોલે તેણે સત્સંગ કર્યો જ નથી. ગઢપુરમાં ઉત્તમના દરબારમાં ધર્મપુરની વાત શ્રીહરિએ હરિજનોને કરતા કહ્યું, ભગવાનના ભક્તમાં લગારે માન આવે તે ભગવાન સહન કરતા નથી. દોષ માત્રને પ્રવેશવાનું મહાદ્વાર માન છે. જ્યાં સુધી ભક્તમાં માનનો ઉદય ન હોય અને નિર્માની રહેતો હોય ત્યાં સુધી તે સત્સંગમાં વૃદ્ધિ પામતો રહે છે. પણ જેવું માન આવ્યું કે તરત તે ભક્ત ધીરે ધીરે ઘટી જાય છે. હરિજનમાં જેટલો નિર્માની ગુણ તેટલો મોટો. માનરૂપી રોગ જીવને ઉદ્વેગ કરાવે છે અને ભગવાનથી વિમુખ કરે છે. મનને મતે ચાલે તે માની છે, અને તેના પર ભગવાનનો કોપ થાય છે. માનરૂપી વિષ પીને પણ માની માણસ પોતાની બડાઈ સમજે છે, પણ તેમાં તે બહુ દુઃખી થાય છે. વડતાલમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સાંખ્ય નિષ્ઠા, યોગ નિષ્ઠા, ધર્મ નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા હોય પણ જો તેમાં માન હોય તો તેના બધા ગુણ નાશ પામે છે. માનમાં દોષ માત્ર વસે છે. શ્રીહરિએ જેતપુરમાં અનુજ ઈચ્છારામને કહ્યું, સંત હરિભક્ત ચિંતામણી સમાન છે. બાકી ચક્રવર્તીનું રાજ્ય મળે તો પણ દુઃખનો અંત આવે તેમ નથી. બ્રહ્માંડના રાજ્ય કરતા સત્સંગમાં કોટી ગણું સુખ છે. અજ્ઞાનીને સમજાય નહીં. તમે શુભમતી રાખી છે તો એમાં અન્ન, ધન, વસ્ત્ર બધું મળશે. શુભમતીમાં બધું સુખ રહેલું છે એમ દ્રઢ વિચાર રાખવો. પુત્ર પરિવારને પણ રાત દિવસ એમ વાત કરવી. ધનનો મદ ચઢે છે ત્યારે ભગવાનમાં રુચિ રહેતી નથી. ધનનો દાસ થઈને રહે તેની પાસે ભગવાન રહેતા નથી. ભગવાન હોય ત્યાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય રહેલા છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાન સ્વામી મહારાજની જય. તારીખ 18/8/94 અનિર્દેશ પૂજાવાદ ગોષ્ઠી પરમ પૂજ્ય સ્વામી શ્રી
સનાતન સ્વામી સંત સ્વામી ની સેવામાં રહેતા સારંગપુર કાયમ રહેતા. વર્ષો પહેલાની આ વાત છે. સંત સ્વામી ને થોડા ઝાડા થઈ ગયા. સનાતન સ્વામીએ કોઈક સૂપ કે એવું કંઈક બનાવ્યું અને લિક્વિડ પાયું. બોટાદના કોઈ વૈદ્યને પૂછીને ડબલ ઝાડા થઈ ગયા. સંત સ્વામી બહુ ગરમ થઈ ગયા. તે મને કેવી દવા આપી એમ ફરી વૈદ્યને પૂછીને ફરી રાત્રે પાયું તો ફરી ઝાડા થઈ ગયા. રાત્રિના 12 વાગે શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પહોંચ્યો. વાતને સમજ્યો, આ કોકની વાત છે. અબજીમાં કોક, કરોડમાં નહીં. એટલે ગુરુ અને શિષ્યની જ્યાં રચકચ ચાલતી હતી ત્યાં શાસ્ત્રીજી મહારાજ પહોંચી ગયા. અને પોતાના દેહ પર જયારે વ્યક્તિ આવે ત્યારે ગરમ થયા સિવાય રહે નહીં. સૌથી વાલો દેહ ને એથી વાલું મન, બેની સાથે છૂટાછેડા લે એ સત્સંગ કરી શકે. સૌથી વાલો દેહ એથી વાલું મન, મન બુદ્ધિ બધું જ અંતકરણ. સત્સંગ એ જ કરી શકે જે બેની સાથે છૂટાછેડા લે તે. શાસ્ત્રીમાં એ કહ્યું કે શું ચાલે છે, શું થયું છે? સ્વામી સવારે ઉકારો કઈક પહેર્યો તો વધારે ઝાડા, અત્યારે ફરી વધારે જાડ્યા. દિવસમાં 5 વાર જતો હતો તો 15 વાર જતો થઈ ગયો. ત્યારે શાસ્ત્રીમાં ત્યાં આમાં શું થઈ ગયું, કાંઈ બન્યું ન એમ. મહારાજને કચરો વધારે કાઢવો હશે એમ કહીને ઉભા ન રહ્યા, કહીને જતા રહ્યા. ગોંડલમાં યોગીજી મહારાજના વખતમાં પ્રેમપ્રકાશ સ્વામીના પગે ગોમડું થયું. અમે બધા શાક સુધારતા હતા, પાટો બધે લોકોને ખબર નહીં, અને ધોતિયા નીચે પાટો હતો એટલે મને ખબર નહોતી. એટલામાં અમે જ્યાં ભેગા મળીને બધા સર્કલમાં શાક સુધારતા હતા, એક સ્વામી વચ્ચે આવ્યા બોટાદના, એ આઈને બેસી ગયા. તો પેલા આમ પડ્યા પડ્યા એટલે ગોમડું દબાયું. પ્રેમપ્રકાશ સ્વામી બહુ ગરમ થઈ ગયા. ઇન મેઇન ટાઈમ સ્વામીજીનું આ બાજુ આવું ઉતરે, પગથિયા ઉતરતા હતા. પ્રેમપ્રકાશ સ્વામીને પૂછ્યું કે શું થયું. સ્વામીજી આ ધક્કો વાગ્યો ને ત્યાં ગુમરું વધારે ડબાયો. ત્યારે બાપા ફરી બોલ્યા, કચરો વહેલો નીકળશે. હવે એક વાત સાંભળો છેલ્લી, જેની નજર કોઈના તરફ કોઈ સાત્વિક રાગેયુગ કે રાસી રાગેયુગ કે તામસી રાગેયુગ કે જાય, એ વ્યક્તિ માટે આ સત્સંગ નથી. જેની નજર કોઈના તરફ ન જાય, કોઈના તરફ ન જાય, એને માટે આ સત્સંગ છે. તો પ્રશ્ન ઉભો થાય તો સાથે ભાઈ કામ તો કરવાનું છે, રસોઈ બનાવવાની છે, ખેતીવાડી કરવાની, પીરસવાનું છે. આખો સંપ્રદાય સ્વામિનારાયણ ભક્તિ સંપ્રદાય છે. થાળ ભેગા મળીને, ખેતીવાડી ભેગા મળીને, આયુર્વેદિક ભેગા મળીને આત્મીયતા ઉપર બે છે. મેં એમને કહ્યું કોઈની નજર કોઈના તરફ જાય, બાજુવાળા તરફે જાય, એ વ્યક્તિ સત્સંગ ના કરી શકે. સમજો, કોઈ સુરતની ઘારી ખાવાની નથી, સૌરાષ્ટ્રના અડદિયા ખાવાના નથી, આ એક યુદ્ધ છે અને તીખું ખા. આ કોઈ પાકિસ્તાનના મોરચા ઉપર ફ્રન્ટ ફેસ પર લડવાનું નથી, આ એક અવધાની માણસોનું કામ છે. ખૂબ સજાગ રહેજો. કોઈના તરફ નજર ગઈ એટલે શું, કોઈ વ્યક્તિ તરફ વૃત્તિ ઠરી 3 સેકન્ડ કે 4 સેકન્ડ એટલે નપાસ થયો કહેવાય. તમારો વિષય નથી છતાં વાત કરું છું. મેં જોયું પૂરું થઈ ગયું, પછી શું પણ ભલે ને બેઠો, મુનિને ભલે હલાયા કરે, પછી શું, મારે મુનિને શી જરૂર છે. સમજ પડે છે. કુરાનમાં એક સાખી છે, પ્રભુ કા ફિરસ્તા વો બનતા હૈ, જિસ વ્યક્તિ પ્રભુ કી નજરમાં નિરંતર રહેતી હૈ. કુરાનમાં એક સાખી છે, પ્રભુ કા ફિરસ્તા વો બનતા હૈ, જિસ વ્યક્તિ પ્રભુ ખુદા કી નજર મેં નિરંતર રહેતી હૈ.
આત્મીય સમાજની જય જય જય. ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.